પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ 10મું.
તપમ ભાવો
દાનમ ચ
शीलं च तपस्य भावो
दानं च शीलं च तपस्य भावो दुर्धा जिन बांधवे
निरूपी तो यो जगतम हिताय
निरूपी तो यो जगतम हिताय
समान से में रमता वजस्त्रम
समान से में रमता मज्जा प्रकारे जिन धर्म भाख्यो
दान ने शील तपादि भावे
जे दान ने शील तपदादि भावे
वसो सदाते पूज जी दसते
वसो सदाते मुझ चित सद
નિરીક્ષણ કરીએ તો ખબર પડશે કે આપણું ચિત્ત જે છે એ તો માત્ર મોટે ભાગે ક્યાં આહાર ક્યાં ભય ક્યાં મૈથુન અને ક્યાં પરિગ્રહ એ ચાર સંજ્ઞામાં જ રોકાયેલું લગભગ હોય. કારણ કે એક વાત નક્કી છે, જે ચિત્તમાં આવે છે એ જીવનમાં આવે છે. અત્યારે આપણું જીવન જે કંઈ છે એ આપણા ચિત્તનું પ્રતિબિંબ છે. શાસ્ત્રો ત્યાં સુધી સાક્ષી પૂરે, અસંખ્ય વર્ષો સુધી ચારિત્ર પાડ્યું હોય કાયાથી, અને જે રજોહરણ આવે ઓગો એનો ઢગ ભેગો કરીએ તો મેરુ પર્વતથી એ ઢગ નાનો ન થાય એટલા રજોહરણ મેં અને તમે ભૂતકાળમાં લઈ લીધા હોઈ શકે. અને છતાં આજે અત્યારે આપણી જે સ્થિતિ છે એ બતાવે છે કે આપણા ચિત્તમાં પ્રતિબિંબ કેવળ સંસારનું છે, માટે આપણું અત્યારનું જીવન એનું સ્વરૂપ છે. અને એટલે વિનય વિજય મહારાજે ગ્રંથના ઉત્તરાર્ધમાં છેલ્લા ચરણોમાં એક સુંદર મનોરથનું બીજ પાડ્યું છે કે હે ભગવાન, તમે અમારા પ્રત્યેના કરુણાભાવથી અમારા હિતને માટે અમારા કલ્યાણને માટે, અમારા સુખને માટે, અમારું દાંપત્ય જીવન એમાં પણ પવિત્રતાની ધર્મની સુગંધ આવે, અમારો વ્યાપાર એમાં પ્રામાણિકતાની પરફ્યુમની સ્મેલ અમને અને આવનારને અનુભવાય, અમારા આચારમાં, અમારા વિચારમાં સુખ શાંતિ અને સંતોષના ઓળકાર આવે, એના માટે ભગવાન તમે ચાર પ્રકારનો જે ધર્મ બતાવ્યો, દાન, શીલ, તપ અને ભાવ, એ ચારે પ્રકારનો તમે જે બતાવેલો ધર્મ છે એ મારા ચિત્તમાં સદા રમતો રહો. આ સમજી શકાય છે? એક પ્રશ્ન પૂછો, સંસારની વાત તો બાજુ પર મૂકીએ, આપણે ધર્મની યાદી બનાવતા હોય છે, માય વિશ લિસ્ટ, આ કોન્સેપ્ટ હોય છે ને, વિશ લિસ્ટ, હા, વેબસાઈટ પર આપણને મળે ને વિશ લિસ્ટ, આપણામાંથી ઘણાને એવો એવો એક મનોરથ હોય કે મારે 99 બાકી છે, મારે ઉદ્ધાન બાકી છે, મારે 28 બાકી છે, આવું હોય કે ન હોય? હોય ને. મારે ક્રિયા સ્વરૂપનો ધર્મ બાકી છે એનું વિશ્લિષ્ટ હજી મળશે, પણ મારું ચિત્ત આવું બને કદાચ વિશ્લિષ્ટમાં એનું નામ નહીં આવ્યું, કારણ કે પ્રવૃત્તિગત થતો ધર્મ સ્થૂલ છે, જોઈ શકાય છે, પણ વૃત્તિગત થતો ધર્મ એ સૂક્ષ્મ છે અને જાતે જ અનુભવી શકાય છે. અને પ્રવૃત્તિગત થતો ધર્મ પ્રાણવાન ત્યારે જ બને કે વૃત્તિ એમાં એ સ્વરૂપની જોડાય, અને વૃત્તિ એ સ્વરૂપની ન જોડાય તો પ્રવૃત્તિગત ધર્મ સામાન્ય કર્મ નિર્જરા કરાવે, થોડા પુણ્ય બંધ કરાવે, પણ એનાથી વિશેષ ફળ ન આપી શકે. એ વિશ્લેષ મૂક્યું કે હે ભગવાન, મારા ચિત્તમાં, એટલે આપણે ત્યાં વીર વિજય મહારાજે શ્રાવકના ચિત્તનું વર્ણન કરતી વખતે શબ્દ વાપર્યા છે, જીમ ધાવ ખેલાવત બાળ. આ ચાઇલ્ડ કેર હોય છે ને, એની વાત કરી છે એમણે. સાચું કહો, એક બેન ચાઇલ્ડ કેરનું કામ કરે, 6 કલાકની એની પોતાની જોબ હોય, એ આપણા બાળકને રમાડશે, નવડાવશે, ધોડાવશે, જમાડશે, ઊંઘાડશે, બધું કરશે. જરૂરી છે કે એનો ચિત્ત પણ એમાં હોય? હા, આપણું બાળક દેખાવમાં સુંદર હશે, કપડાં સરસ હશે, અને બની શકે કે એના ઘરે નાનું એનું એક બાળ છે જેને મૂકીને આવી છે, તો એના ચિત્તની અંદર કયું બાળક હોય? કન્ફર્મ? કન્ફર્મ? બરાબર ને. વીર વિજય મહારાજે આપણા માટે એમ કહ્યું કે એક વખત ભગવાનનો ધર્મ સમજાય, એક વખત ભગવાનની વાણી સમજાય, પછી સંસારમાં જે કંઈ કરવું પડે તે બધું જ કરીએ, પણ જેવી રીતે ચાઇલ્ડ કેર કોકના બાળકને સંભાળે એ રીતે કરીએ. એટલે આપણી અંદર તો, આપણા ચિત્તની અંદર તો ભગવાને બતાવેલો ઉત્તમ એવો જે ધર્મ છે એવો રમ્યા કરતો હોય, એવો રમ્યા કરતો હોય, એવો રમ્યા કરતો હોય, અને એની સરસ મંગલ પ્રાર્થના એ કરી છે. હું આજે તમને બધાને બે હાથ જોડી એક બહુ સ્પંદન સાથે પ્રાર્થના કરું છું, જે પ્રભુની કૃપાથી આપણને આ સ્વાધ્યાયની ક્ષણો મળી, એના છેલ્લા ચરણમાં ઓર સાવધાન થઈ અને શું ગાંઠ બાંધી શકાય કે જે ગાંઠ જન્મ જન્મની ગાંઠને છોડનારી બને, એના માટે સાવધાન થઈ. નો સાવધાન થશો તો જીતુભાઈ શું થશે ખબર? છેલ્લી તૈયારીઓમાં ફરી પાછું ચિત્ત વહીવટમાં એવું ડૂબી જશે. કેટલા વાગે નીકળવાના છે, કોણ પહોંચવાનું છે, ફ્લાઇટ કેટલા વાગે છે, આ કેટલા વાગે જવાની છે, એ નથી કરવાનું એવું નથી કહેતા. પણ એનાથી કોઈ લાંબો ફરક નહીં પડે જો એને વધારે ચિત્ત નહીં આપીએ તો પણ. સૌરાષ્ટ્રમાં એક ગંગા સતી નામના બાઈ થઈ ગયા ભજનીક, અદ્ભુત જીવન. અને ગંગા સતી એમના જીવનની એક વાત યાદ કરીને કહું, એમની પંક્તિ મને યાદ આવી અને પંક્તિ બહુ અદ્ભુત છે. વીજળીને ચમકારે મોતી પરોવી દો પાનબાઈ, પછી તો ધબક અંધારું છે. વીજળીને ચમકારે મોતી પરોવી દો પાનબાઈ, પછી તો ધબક અંધારું છે. આવી ક્ષણ મળે ત્યારે દોરો લઈ અને મોતી પરોવી દો, ફરી પછી તો જિંદગીમાં ધબક અંધારું છે. પછી તો એનું એ જ જીવન, એની એ જ ઘટમાળ, એ જ ઓફિસ, એ જ ઘર, એ જ ક્લાઇમેક્સ, એ જ વેધર, એ જ બધું ચાલવાનું છે. આ પાનબાઈની વાત નીકળી, વૃત્તિ શું હોઈ શકે એની હું વાત કરું. સૌરાષ્ટ્રની અંદર પ્રાય કરીને અમરેલીની આસપાસનો એરિયા, બરાબર ને, અમરેલીની આસપાસનો એરિયા, આ પાનબાઈ, ગંગા સતી અને એના એની સાથે જૂના સમયમાં એવું હતું કે કન્યા સાસરે જાય તો એની સાથે એકાદ સ્ત્રીને પણ સાથે મોકલતા, અને જેથી એ રાજા રજવાડામાં કે બીજા બધામાં એને કંપની રહે, એને એનો પરિવાસ રહે, આખો પરિવાર નવો, એરિયા નવો હોય, બીજું હોય, તે હોય. આ ગંગા સતીની સાથે પાનબાઈ ગયેલા છે અને ગંગા સતી એના પતિ, આમ અધ્યાત્મમાં બીજો રસ નહીં પણ ગંગા સતીના કારણે અધ્યાત્મનો રસ પડેલો, અને સારા સાધક એમની ભૂમિકામાં થઈ ગયેલા. એક વખત પોતાના ગામના પાદરેથી આવતા હતા અને તે વખતે હાથમાં પાણી હતું થોડું, એટલે એક લોટો જેવો કંઈક હશે, અને એક ગાય ઓલમોસ્ટ મરવા પડેલી, એટલે મારા તમારા જેવો કોક જ્યાં ત્યાં ઉભો હશે એને એમ કહ્યું કે બહુ સાધક ગણાવ છો તો આ ગાયને જીવતી કરો ને. અને એમણે હાથમાં પાણી લીધું, એમણે જે કંઈ કેવું હશે કહ્યું અને ગાય ઉપર પાણી છાંટ્યું, અને જે ઘટના બનવાની હશે, ગાય ખડક કરતી ઊભી થઈ ગઈ અને દોડતી 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 જતી રહી. આખા ગામમાં આ ઘટના એટલી નાના ગામમાં આ સમાચારો એટલા વાયુ વેગે પ્રસરી ગયા કે પોતે ઘરે પહોંચે એ પહેલા તો આખા ગામમાં થયું કે બાપુએ ગાયને જીવતી કરી, બાપુએ ગાયને જીવતી કરી, બાપુએ ગાયને જીવતી કરી. અને સૂક્ષ્મતા શું છે એ વાત કરું છું. જેવા ઘરની ડેલીમાં એન્ટર થયા, ગંગા સતી પગ ધોવા માટે ઉભા છે, પગ ધોયા, ભાણું પીરશું, અને પછી ગંગા સતી એક પ્રશ્ન કર્યો છે. ગાયને જીવતી કરી એ સમાચાર મળ્યા, સારું કર્યું, પણ ગાય પ્રત્યેની કરુણાથી ગાયને જીવતી કરી કે અહંકારને ઠેસ પહોંચ્યો માટે જીવતી કરી? આપણા અરમાન ઉતરી જાય. એમણે જે સવાલ કર્યો ને પોતાના પતિને કે ગાયને જીવતી કરી એ સમાચાર મળ્યા, સારું કર્યું, પણ ગાય પ્રત્યેની કરુણાથી ગાયને જીવતી કરી કે અહંકારને ઠેસ પહોંચી માટે જીવતી કરી? કેટલા વર્ષ થયા ગંગા સતીને? લગભગ
ઘણો
વર્ષ કેટલા થયા?
ઘણો ટાઈમ થયો,
100-150,
એટલે
100-150 નો ગાળો ને. અત્યારે પણ એમની સમાધિ છે, 125 વર્ષનો લગભગ ગાળો. કારણ કે અમરેલી પાસે એમનું ગામ, એમના પિયર અને એમનું ત્યાં એનું ગામની સમાધિ પણ છે. એનો પતિ એની સજાગતા કેટલી. નીતિનભાઈ ભાણા પરથી ઉભા થઈ ગયા, ભોજન ન લીધું. એમણે કહ્યું કે મને થોડો સમય આપ, મને વિચારવું પડશે. બારણું બંધ કર્યું, આખો દિવસ બહાર ના આવે. બીજો દિવસ બહાર ના આવે. ત્રીજો દિવસ બપોર થઈ, ડેલી ખોલી અને બહાર આવ્યા. અને પછી ગંગા સતીને કહ્યું, તમારી વાત સાચી છે, મેં આત્મનિરીક્ષણ કર્યું. ગાય પ્રત્યેની કરુણા નહોતી, અંદરનો અહંકાર હતો. અને મને કોકે કહ્યું કે મોટા બાપુ સાધક કેવડાવો છો, તો ગાયને તો જીવતી કરો. એ મારા અહંકારને લાગેલી ઠેસના કારણે મારાથી આ થયું, અને માટે હવે મને જીવવાનો અધિકાર નથી. અને પોતાના જ ઘરમાં એમને જે દર્શન મળ્યું હશે, એમની જે વ્યવસ્થા હતી, અત્યારે ચર્ચા એમના જીવનના કેન્દ્રને રાખીને વાત કરું છું. ઇતિહાસ 100-125 વર્ષનો એ સાક્ષી પૂરે છે કે પોતાના જ ઘરમાં, પોતાના આંગણમાં જીવતે જીવ એમણે સમાધિ લીધી. અને એ ગંગા સતીના એક એક પદ ક્યારેક નિરાંતે, એ બધા પદોના રહેલા આધ્યાત્મિક રહસ્યો જ્યારે સમજીએ ત્યારે ખબર પડે કે જીવનનું મૂલ્ય શું છે. અને એમાંનું એક પદ જે મને વારંવાર ગમે, આજે યાદ આવી ગયું, વીજળીને ઝબકારે મોતી પરોવી દો પાનભાઈ. અમાસની અંધારી રાત હોય, એક હાથમાં દોરો હોય, એક હાથમાં મોતી હોય, અંધારું છે, બીજી કોઈ લાઈટ નથી, બીજો કોઈ પ્રકાશનો સોર્સ નથી, અને એવા સમયે મોતી ખોવાઈ જાય તો શું કરવું? તો કે દોરામાં પરોવી દેવું. પણ દોરામાં પરોવવા માટે એ હોલમાં દોરો નાખવા માટે પ્રકાશ તો જોઈએ ને. એટલે એમ કે છે, આ રૂપક કથા છે, એમ કે છે કે એક હાથમાં દોરો તૈયાર રાખો, એક હાથમાં મોતી તૈયાર રાખો. આકાશમાં ક્યારેક ક્યારેક વીજળીના ચમકારા થાય છે, અને એ વીજળીના ચમકારા કેટલા હોય, કેટલા હોય, ક્ષણિક. અને એક ક્ષણિક પખા પ્રકાશની અંદર જો દોરો તૈયાર હોય, જો મોતી તૈયાર હોય, અને એને જો પરોવી દીધો, તો પછી અંધારાના હજારો વર્ષો સુધી એ મોતી ખોવાશે.
મોતીડા પરોવો પાનભાઈ, હે વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા આવશે. વીજળીને ચમ
ચમકારો એટલે શું? બોધિ દુર્લભ ભાવના આના પછી આવશે, પણ એનો મૂળ પદાર્થ આમાં છે એ વાત લઈ લો. 84 લાખ જીવ યોનિના ચક્કરમાં ભમતા 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 અનંત અનંત કાળની રઝળપાટમાં ક્યારે ક્વચિત મનુષ્ય જન્મ મળે? એ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ અસંખ્ય વાર મનુષ્ય બન્યા પછી કોક ભવમાં સારું કુળ અને સારા સંસ્કારનું ઘર મળે. એ અસંખ્ય વર્ષોમાંથી સંખ્યાબંધ બનેલી ઘટનામાં સારું કુળ અને સારું ઘર મળ્યા પછી, 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ દેહ મળ્યા પછી કોક ભવમાં સારો વિચાર આવે એવી સંભાવના ઊભી થાય, અને કોક વાર મળેલો એ સારો ભાવ એ સાર્થક કરવાની સામગ્રી મળે એવા તો ઓર એનાથી દુર્લભ અવસર મળે. તો જે ઘટના રેર ઓફ ધ રેર વખત બનતી હોય તે વખતે સાવધાન ન રહ્યા, એ વીજળીના ચમકારે જો મોતી ન પરોવી દીધું પોતાનું, તો પછી તો ધબક અંધારું છે. પછી તો આ જીવન જ નહીં, અત્યારથી વિચારીએ તો પણ તમે વિચારો, મેલબોર્ન, સિડની, પર્થ, કદાચ મારા ને તમારા જીવનનો આ એવો એક ટુકડો હશે આ 4 દિવસનો કે જેમાં ભગવાનની વાણી સિવાય બીજું કોઈ ગીત કે બીજું કોઈ ગાન આ 3.5 કરોડ રૂમમાં આવ્યું નથી. મોબાઈલ વાપરવો પડ્યો હશે તો અનિવાર્ય કોઈ કારણસર તો વાપર્યો હોય, પણ ન ઇન્ટરનેટ, ન મોબાઈલ, ન જિયોગ્રાફી, ન કેમિસ્ટ્રી, ન બીજું કાંઈ, અને કેવળ અંદરની કેમિસ્ટ્રી શોધવાની મથામણ થઈ હોય એવો ભગવાને આપેલો એક અમૂલ્ય જીવનનો ટુકડો સત્કૃપાથી આપણી વચ્ચે આવ્યો, અને હવે એની છેલ્લી ક્લાઇમેક્સની ક્ષણોમાં જો પોતાના દોરામાં મોતી પરોવી દેવાનું થઈ ગયું તો ન્યાલમ ન્યાલ અને ન કરી શક્યા તો 4 દિવસ બોલીશું. શિબિર બહુ મજા આવી, બહુ સરસ હતું, સંગીત બહુ સરસ હતું, તબલા બહુ સરસ હતા, અને શું ગિરિરાજભાઈ ગાતા હતા, શું હતું હું તમને લખીને ખાતરીથી કહું છું. આપણો સંસાર એટલું મોડું ફાડીને બહાર રાહ જોઈને બેઠેલો છે કે જેવા અહીંથી જઈશું ને આ રંગ કેટલા દિવસો ટકશે ખબર નથી, પણ એ આપણને એના રંગમાં ક્ષણે ક્ષણ પાછા રંગ્યા વગર રહેશે નહીં, અને આપણે રંગ્યા વગર રહેશું નહીં.
જોતા માં દિવસો જો
પોતરે જોતામાં દિવસો વયા રે ગયા પાનભાઈ, જોતરે જોતામાં દિવસો વયા ગયા.
અને એટલે આજની આ રાત આપણી ચિત્ત ભૂમિમાં એક મોતી જે આ ચાર દિવસોમાં જે કઈ મળ્યું એને દોરીની અંદર પરોવી અને સાચવીને અંદર મૂકવાનો દિવસ. અને સંસારને કહીશું કે અમે તારામાં પરોવાના જ છે, અમે તારામાં ખોવાના જ છે, પણ અમારો આ દોરામાં પરોવાયેલું મોતી એ અમારું અકબંધ અમારી પાસે રહેશે. આ ચિત્ત વિનય વિજય મહારાજે કહ્યું તેમ ચોવીસે કલાક દાન શીલ તપ અને ભાવમાં રહેશે અને કાયાને જે કરવું હશે એ કરવાની અમારી છૂટ હશે. નિતિનભાઈ, હા, ધર્મ ભાવનામાં પહેલું બીજ એમણે જે મૂક્યું એટલે એના વિચાર સ્વરૂપે એક મનમાં પ્રયોગ આવ્યો છે મનમાં કે તમારી પાસે જે આ પુસ્તિકા છે એની પાછળના ખાલી પાના છે. આજે રાત્રે, અત્યારે નથી કહેતો, આજે રાત્રે પથારીમાં જતા પૂર્વે પા કલાક અડધો કલાક જેટલી તમને તમારી જાત સાથે રહેવાની ઈચ્છા થાય, પણ આ ચાર દિવસની શિબિર દરમિયાન આ પ્રભુની વાણી સાંભળતા સાંભળતા તમને જે ઉત્તમ મનોરથો મનમાં આવ્યા હોય, આઈધર આટલી ચીજો મારે મારા જીવનમાંથી દૂર કરવી છે એવો, અથવા આટલી ચીજો તો મારે જીવનમાં પામવી જ છે એવો કોઈ, અને એ તમે આમાં લખો. મારી ઈચ્છા છે આવતીકાલે વિનય વિજય મહારાજના આની પર હસ્તાક્ષર લેવાના. હા, આજે રાત્રે લખવાનો, જેટલો ટાઈમ મળે જેટલો જેટલો. અને હું તમને કહું, સ્વાધ્યાયના આ આપણા અવસર સિવાયના સમયમાં ચોકમાં દાદરા ચડતા ઢાળ ઉતરતા તમે આનંદના અશ્રુથી જે એક એક જણ મળો છો અને તે વખતે શરીર મારું શ્રમિત હોય, પણ તમારો ભાવ એવો હોય કે આગળ ન વધી શકું, ને તમે જે ભાવથી તમારા મનોરથ તમારા પ્રશ્નોના માધ્યમથી જે પ્રગટ કરો છો એ તમારી ઉત્તમતાને મેં આ ચાર દિવસમાં વારંવાર અનુભવી છે. માટે આ કહું છું કે આજે રાત્રે લખજો ઇન્ડિવિઝ્યુઅલી ડાયરી, પોતાની નિશાની પણ કરી દેજો કે ક્યાંક ખોવાઈ ન જાય. નામ લખવું હોય તો ઓકે, બાકી પોતાના નામ જેટલા ઓછા લખવાની ટેવ પાડીએ એટલો વધારે કલ્યાણ. મેં શું કહ્યું, નિશાની કરાય, અને જેને જે નિશાની કરવી હતી મને વિનય વિજય મહારાજની સારપ્લેસ પર ભરોસો છે. હા, વ્યવસ્થા આપણે ક્યાં કરવાની છે, આપણે તો અવસ્થાની ચિંતા કરીએ છીએ. કરી શકશો? કોણ કોણ કરશો? હાથ ઊંચો કરશો. થોડા ઘણા હાથ બાકી છે. કન્ફર્મ? તો શું કરશું એ તમને કહી દઉં. આવતીકાલે સવારે જે સ્વાધ્યાય માટે છેલ્લા ચરણમાં બેસશું, કાલ તો એક જ છે ને આપણે, હા, અત્યાર સુધી આ ચાર દિવસમાં આપણે મોતી ભેગા કર્યા અને આજે અત્યારે આ દોરો લઈએ છીએ. દોરો એ બહુમાન છે, અને બહુમાનનો દોરો લઈ અને આવતીકાલે જયારે આ છેલ્લા ચરણમાં બેસીએ ને ત્યારે એને તમારી સાથે લઈને આવજો. અને વિનય વિજય મહારાજનો એની પર દ્રષ્ટિ અને આશીર્વાદ પડે અને પછી એ પોથીને તમારી હૃદયની ભૂમિકાની નજીક રાખજો. અંગતમાં અંગત દાગીના જ્યાં મૂકો છો તેવી જગ્યાએ રાખજો, કારણ કે પેલા દાગીના તો બીજા જન્મમાં પણ મળશે, આ દાગીનો ખોવાઈ જશે તો આપણે સંસારમાં ખોવાઈ જઈશું. હા, આ દાગીનો ખોવાઈ જશે, જ્ઞાન ખોવાઈ જશે તો આ 84 લાખ જીવાયોનીમાં ક્યાંય ખોવાઈ જઈશું, અતો પતો કાંઈ નહીં મળે. અને તેને સાચવજો. અને તમે જોજો વિનય વિજય મહારાજ ધીમે 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 કેટલા સ્નેહપૂર્વક આપણું ઉર્ધ્વીકરણ કરતા 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 આપણને આપણા આનંદના દરવાજાઓ બતાવશે. કરી શકાશે? કરીએ બધા? એટલે રાત્રે, અત્યારે નહીં, કારણ કે અત્યારે છે ને થોડા કોન્શિયસ બની જઈએ આપણે. બાજુવાળો શું લખે છે? હા, નીતિનભાઈ શું લખ્યું? નીતિનભાઈ દિનેશભાઈને પૂછે, દિનેશભાઈ તમે શું લખ્યું? અને એવા આવરણોની વચ્ચે આ આત્મનિરીક્ષણો નહીં કરવાના, બરાબર ને? હા, નિખાલસપણે બે દિશા હોય, ક્યાં આ દોષ મારો દૂર કરવો છે, ક્યાં આ ગુણ મારે મેળવવો છે. આ મનોરથ, ટાઈમ લિમિટ, હું આમ કરીશ, હું આટલી નૌકારવાળી ગણીશ, હું આટલા આમ કરીશ, હું એવું કોઈ તમે સ્પેસિફિક કહું છું. અહીં એમણે જે શબ્દ વાપર્યો છે, વજસો સદા તે મુજ ચિત્ત પદ સદમે, મારા ચિત્તની અંદર દાનશીલ તપ ભાવના રૂપી જે ભગવાને બતાવેલો ધર્મ છે એ સદા રમતો રહે, રમતો રહે, રમતો રહે, રે. અને આવું થશે ને પછી આપણે આખા એના એ હોઈશું, અને છતાં આખી આખા બદલાઈ લાવીશું. અને એ જે આનંદ છે એ ધર્મની ભાવના વખતે વિનય વિજય મહારાજ વિસ્તારથી આ વાતો કરે છે. હું અત્યારે ખાલી સમરી લઉં છું કે જીવનમાં આખી પ્રકૃતિની વ્યવસ્થા જોઈશું ત્યારે ધર્મ તત્વ શું છે સમજાશે. આ સૂર્ય એની માજા નથી મૂકતો અને માપસરની ગરમી છોડે છે. આ સમુદ્ર એની મર્યાદા નથી મૂકતો અને એમાં ને એમાં રમતો રહે છે. આખી પ્રકૃતિનું જે તંત્ર છે એ કોઈ શુદ્ધ ધર્મના પ્રભાવે અકબંધ એકબીજાના સાથે સાયુજ્યપૂર્વક જે ચાલી રહ્યું છે, રાગ સોહિની અને સોહિનીમાં એક સુંદર પદનો એક મુખડું ખાલી લઈશું. પાલય પાલય રે પાલય મા જિન ધર્મ, હે જિન ધર્મ, હે ભગવાને બતાવેલો ધર્મ. 102 નંબરનું પાનું, રાગ સોહિની, અને એનો સરળ સરળ ગુજરાતી અર્થ કે હે જિનેશ્વર ભગવાન દ્વારા બતાવેલો ધર્મ, તું મારું પાલન કરજે, તું મારો ઉદ્ધાર કરજે.
પાલય પાલય
ને પાલયમાં જીન ધર્મ જીન ધર્મ પાલય પાલય મંગલ કમલા કેલી કેતન
મંગલ કમલા
કેલી કેતન
કરુણા કેતન ધીર
ઓ કરુણા કેતન ધીર
શિવ સુખ સાધન ભવ ભય બાધન
શિવ સુખ સાધન ભવ ભય બાધન શિવ સુખ સાધન ભવ ભય બાધન જગદાધાર ગંભીર પાલવ પાલય 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 રે પાલય મા જીન ધર્મ જીન ધર્મ જીન ધર્મ Hey.
ધર્મ પ્રત્યેની આપણી વિનંતી સ્વરૂપની આ ક્ષણો
જીન ધર્મ શરણ જગ બંધો હે જીન ધર્મ શરણ જગ બંધુ
દિન બંધુ હિત
દિન બંધુ હિત
તુજ સમ બાંધવ નિજ છોડે
બાંધવ ને જે છોડે તે ભમતા સંસાર હો તે ભમતા સંસાર તે ભમતા સંસાર વન બન તું તે નગર ને જલ બને તું જપસાય અગ્નિ જલ બને તુજ ફસાય
જંગલ માં પણ મંગલ થાય
જંગલ માં પણ મંગલ થાય
કામિત સિદ્ધિ થાય આઠમી ગાથા બધા સાથે બોલીએ. છઠ્ઠી ગાથામાં એક બહુ સુંદર એક માર્મિક ઇશારો આપ્યો કે હે ધર્મ, તારા જેવો બાંધવ, તારા જેવો ભાઈ અને તારા જેવો આવો સુંદર મજાનો સથવારો મળ્યા પછી જે કોઈ તને છોડશે, જે તને છોડી દેશે અને જે ક્ષણિક એવા સંસારના સામાન્ય જેનું શાશ્વત કોઈ મૂલ્ય જ નથી એવી ક્ષુલ્લક વાતોને ચિત્તમાં રાખશે અને ચિત્તમાંથી તને છોડશે, એ તો સંસારમાં ભમ્યા રહેશે, ભમતા રહેશે. મારે નથી ભમવું, ક્યાં સુધી પુનરપિ જનનમ પુનરપિ મરણમ, મારે નથી કરવું. અને માટે કહ્યું કે તું સાથે હશે ને તો વન પણ નગર બની જશે, તું સાથે હશે તો જંગલ પણ મારા માટે શું બની જશે, મંગલ બની જશે. અને એટલે જ્યાં સુધી મોક્ષે ન જઈશ ને ત્યાં સુધી પણ તારા પ્રભાવે મને સંસારમાં પણ જે ઉત્તમ છે તું જ આપશે, સારું કુળ, સારા મા બાપ, સારો પરિવાર, સારી સામગ્રી કે જેના થકી હું તને સાધી શકું. મારી જીભ જ ન હોત, જીભ સાનાથી મળે, પુણ્યથી મળીને? મન સાનાથી મળ્યું, બુદ્ધિ સાનાથી મળી, પુણ્યથી મળીને? પુણ્ય મનુષ્ય ભવને અનુરૂપ પુણ્ય કર્યું તો મળ્યું ને. કેટલાય મનુષ્ય એવા છે કે જે ગર્ભમાં જ અકસ્માત પામી જાય છે અને જન્મ જ નથી લેતા. મેં અને તમે જન્મ લીધો એ આપણું પુણ્ય હતું તો લીધો ને. કેટલાય બાળકો જન્મ લીધા પછી હજુ તો બચપણ ન ભોગવે એ પહેલા એની ઠાઠડી નીકળી જાય, આપણો નંબર એમાં નથી લાગ્યો ને. બચપણ જીવ્યા, યૌવન મળ્યું, પત્ની મળી, પતિ મળ્યો, પરિવાર મળ્યો, પુત્રો મળ્યા, આ બધી જ સામગ્રી મળી, એ પણ કોના પ્રભાવે? કોના પ્રભાવે? અંદરની શ્રદ્ધા કે આપણી બુદ્ધિથી, આપણી હોશિયારીથી, આપણા પુરુષાર્થથી. હા, જો પુરુષાર્થથી મળ્યું હોત તો આપણી નજર સામે એવા કેટલા માણસો છે જે આપણી સાથે જ ઓસ્ટ્રેલિયા આવ્યા હશે તમારી સાથે, અને અત્યારે એનું ઠેકાણું હજી કદાચ એટલું નહીં પડ્યું હોય, મહેનત સરખી જ કરી હશે, બને કે નહીં? અને એટલે સરસ શબ્દ વાપર્યો છે,
ધર્મ જ આપે ઇન્દ્રન વૈભવ, ધર્મ જ આપે ઇન્દ્રન વૈ.
સુરી મહારાજ અને મૂળ શબ્દ વિનય વિજય મહારાજ, એને એને શું કીધું ખબર? આપણને એમ ના કહ્યું કે આપણને એક પુત્ર આપે, આપણને એક પત્ની આપે, કે આપણને એક સારું ઘર આપે, એવું ના કહ્યું. એમણે સંસારમાં જે શ્રેષ્ઠ છે એની જ વાત કરી દીધી, કે દેવો પણ નહીં. સંસારમાં જે શ્રેષ્ઠ છે કોણ છે? તો કે ઇન્દ્ર. તો કે ઇન્દ્રના વૈભવ પણ દેવો ધર્મ જ આપે છે. એનો મતલબ કે એની અંડરમાં નીચે જે કઈ આવતું એ બધું આવી જ જાય ને. મહાપુરુષોની આ એક વિશેષતા કે એક શબ્દ દ્વારા આખો વિસ્તાર આપણને ઇંગિત કરી દે, ઈશારો આપી દે. ધર્મ જ આપે ઇન્દ્રના વૈભવ,
ધર્મ જ આપે ઇન્દ્રના વૈભવ,
લોક લોકો તરસો,
લોક લોકો તરસુખ,
શ્રેયસ કર દે જ્ઞાન દર્શન, લખી નાખવા જેવી આ પંક્તિ ફરી પાછું બોલવાનું મન થાય. આઠમી ગાથા. ધર્મ જ આપે ઇન્દ્ર ન વૈભવ,
ધર્મ જ આપે ઇન્દ્ર ન વૈભવ,
લોક લોકો તરસુ,
લોક લોકો તરસુ.
માત્ર મોક્ષ આપે એવું નહીં, ધર્મ બધું આપે. હા હા, બધું આપે. મારે માંગવું કે ન માંગવું એ જુદો પ્રશ્ન, પણ આપે બધું. જ્યાં સુધી મોક્ષની યોગ્યતા ન પ્રગટે ત્યાં સુધી મોક્ષની યોગ્યતા પ્રગટે એવો વૈભવ આપે, એવી પત્ની આપે ગંગા સતી જેવી, કે જે પતિને જમતા પહેલા પૂછી શકે કે આ જે કંઈ કૃત્ય થયું એ અહંકારના કારણે થયું કે કરુણાથી થયું. કોકને પત્નીના રૂપમાં, કોકને પતિના રૂપમાં, કોકને પુત્રના રૂપમાં, કોકને ધન એવું આપે, પણ એ જે આપે એનો અલ્ટિમેટ ગોલ એ છે કે ત્યાં જ પહોંચાડે, ઉપર સુધી પહોંચાડે. અને માટે આ સંસારનું સુખ પણ જો હજુ છૂટતું ન હોય ને જોઈતું હોય ને, તો પણ શાસ્ત્રકારો કહે છે કે શુદ્ધ ધર્મ કરો, બીજે બધે દોડવાની જરૂર નથી. સંસારનું સુખ પણ જોઈતું હોય તો પણ ધર્મ કરો, કારણ કે ધર્મ એક એવો બાંધવ છે, ધર્મ એક એવી કરુણા ભરી માતા છે કે જે બધું જ આપશે અને છતાં સંસારમાં ભટકવા નહીં દેશે અને આપણને મોક્ષ સુધી પહોંચાડશે. શ્રેયસ કર દે જ્ઞાન અને દર્શન. એ જ્ઞાન પણ એ આપશે, દર્શન પણ એ આપશે, અને ભાંગે ભવની ભૂખ અને જન્મ જરા મરણનો ભોગ એ પણ એ દૂર કરશે. ફરી પાછા ગાઈએ સાથે.
ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ, ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ,
ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ,
ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ,
ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ,
ધર્મ જે આપે ઇન્દ્ર ન વૈભવ,
લોક લોકો તરસો,
લોક લોકો તરસો ખ
શ્રેયસ કર દે જ્ઞાનને દર્શન,
શ્રેયસ કર દે જ્ઞાનને દર્શન,
શ્રેયસ કર દે
કર દે જ્ઞાન ને દર્શન, શ્રેયસ્કર 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 શ્રેયસ્કર
શ્રેયસ્કર દે જ્ઞાન દર્શન,
શ્રેયસ કર દે જ્ઞાન દર્શન.
શ્રેય શબ્દ નો અર્થ સમજાય ને, શ્રેય શબ્દ નો અર્થ કલ્યાણ કરનારું. બે શબ્દ છે પ્રેય અને શ્રેય, જે ઉપરથી સારું લાગે એને પ્રેય કહેવાય ને, એના પરથી શબ્દ બન્યો પ્રિય. હા, એટલે કયો કયો ધાતુ? પ્રી ધાતુ. પ્રી ધાતુનો અર્થ ગમવું, એટલે માટે પ્રિય શબ્દ બન્યો. ગમતી વ્યક્તિ માટે બોલાય છે ને ગુજરાતીમાં પ્રિય, હે પ્રિય. પણ જેટલું પ્રિય હોય એ શ્રેય ન પણ હોય, જેટલું પ્રિય હોય એટલું શ્રેય ન પણ હોય. બાળક એને ગોળી પ્રેય ન હોય દવા પીવડાવવી, પણ શ્રેય હોય ને. એટલે માં જે દીકરો પોતાને ખૂબ ગમે છે ને, આપણે પણ કદાચ એવામાંથી પસાર થયા હોઈશું, બે પગ લાંબા કરી આમ આંટી મારી. હા, આવું અહીંયા છે કે નહીં ખબર નથી, પણ મારા બચપનના દિવસો તો મને યાદ આવે. મેં જોયું છે અને કદાચ એમાંથી હું પણ થયો હોઈશ કે આપણા બે પગની વચ્ચે મા આપણને સુડાવે, એને પેલું ઓસડિયું પાવું હોય, કરડું કડવું હોય એકદમ. હા, ના કામ બંધ કરે એટલે આપોઆપ મોડું ખુલે. આ પેલા ENT ડોક્ટર એટલે તરત એમણે ત્યાંથી ઈશારો કર્યો મને, ગળા નાક ને કાન ખબર હોય ને, એટલે નાક દબાવે મોડું ખુલે એટલે દવા અંદર જાય. બાળક રડે, ચીસા ચીસ કરે, નાય 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 બધું કરે, તો શું માને ગમે છે એને રડાવવું? તે કે ના, રડાવવું નથી ગમતું, પણ માને ખબર છે કે આનું હિત સામા છે. આ દવા નહીં લેશે તો આ શરદી જામી જશે, આ તાવ આવી જશે, તો પછી એની હાલત બહુ બગડશે. અને એના માટે એક કડવા ઔષધિયા પણ પાય. બાળકને 5 મિનિટ 10 મિનિટ લાગે, પણ પછી જયારે રમતું જુએ ત્યારે માના જીવને ધડક વળે કે સારું થયું, એને સમયસર દવા આપી દીધી. એમ કુદરત ધર્મ એ ક્યારેક કડવા અનુભવમાંથી પણ આપણને પસાર કરે જે આપણને ન ગમતું. આપણને એવા કડવા સંજોગમાંથી, આપણને એવા કડવા વળાંકમાંથી, આપણને કોઈક એવી પરિસ્થિતિમાંથી એવા પસાર કરે કે આપણને એમ લાગે કે સારું, જિંદગીમાં મારે જ સહન કરવાનું, આ કેમ, પણ કેમ કેમ કેમ. પણ જયારે આ સાંભળીએ ત્યારે ખબર પડે કે ધર્મ એ માં છે, અને આ બહાને પણ આપણને ઓસડિયા પાય છે. હા, ધર્મ એ શું છે? માં છે, આપણે એનું સંતાન છે. અને એટલે ક્યારેક આપણને પ્રિય ન હોય એવા સંજોગ પણ આવે, અને એવા સંજોગ આવે ત્યારે પણ રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે, સેલ્યુટ ધ લાઈફ ધેટ કમ, સેલ્યુટ ધ લાઈફ ધેટ ગોન, because they come from him. Salute the life that come. Salute the life that gone because they come from him. એ મને સુખ આપે કે દુઃખ આપે, મને એના તરફથી મળે છે એનો જ આનંદ છે. એ સુખ છે કે દુઃખ છે એ જોવાની મારી ઈચ્છા નથી. ક્યારેક કડવા ઔષધિય પણ પાય, પણ આપણને બી ખબર છે કે એ પીવાથી છેલ્લે હિત છે. અહીંયા શબ્દ કેટલો સુંદર વિનયજી મહારાજે વાપર્યો અને સદગુણ શ્રી મહારાજે એનો ગુજરાતી કર્યો કે આપણને જ્ઞાન તો અત્યારે પણ છે, કઈ ઓછું નથી. મારો એક્સપાયરી ડેટ થવાની તૈયારી વાળો માલ એને કેમ એક્સપાયરી ડેટ થાય તે પેલા પધરાવી દેવો? હા, વાત સાચી કે ખોટી? એટલે ખાલી જ્ઞાન નથી આપતું, ધર્મ શું કરે છે? શ્રેયસ્કર જ્ઞાન આપે છે કે જેનાથી આપણું કલ્યાણ હોય. દર્શન તો આંખ તો તમારી ને મારી પણ છે, અત્યારે ચામડાની આંખ દર્શન તો છે જ ને, પણ એવું દર્શન આપે કે જે કેવું હોય, શ્રેયસ્કર હોય. ફરી પાછા લઈએ સાથે. ધર્મ જે આપે ઇન્દ્રના વૈભવ, લોકો તરસો, શ્રેયસ્કર દે નાન વૈભવ દર્શન, શ્રેયસ્કર દે જ્ઞાન ને દર્શન, સનાતન
સર્વશાસ્ત્ર નવનિત સનાતન,
સિદ્ધિ સદન સોપાન,
સિદ્ધિ સદન સોપાન.
ધર્મ તું આપે વિનય અને સદગુણ, શક્તિ જોઈએ એક અડધી મિનિટ. મૂળ રચના કોની? વિનય વિજય મહારાજની. આ ગુજરાતી અનુવાદ કોણે કર્યો? સદગુરુ શ્રી મહારાજે. તો આને એ જ બંને શબ્દોનો પ્રયોગ કર્યો. ગુણનું નામ પણ વિનય છે અને સદગુણનું પણ નામ પણ છે અને પેરું પણ છે. એટલે આપણને બંનેને ખબર પણ પડે કે આ રચના કોની છે, અને છતાં એના દ્વારા ઇંગિત કરવાનો જે ભાવ છે એ ભાવ પણ આપી દીધો. ધર્મ તું આપે વિનય અને સદગુણ, ધર્મ તું આપે
વિનય અને સદગુણ,
શાંત સુધારસ પાન,
શાંત સુધારસ પાન,
પાલય પાલય રે
Thank you.
આપે ઇન્દ્ર ના વૈભવ ધર્મ જે આપે
ઇન્દ્ર ના વૈભવ લોકોત્તર
શ્રેયસ કર દે જ્ઞાન દર્શન ભાંગે વિનયજી મહારાજ ધર્મનું આ સ્વરૂપ આપણી આગળ પ્રગટ કરીને આપણને એમ કહે છે જે પહેલી ભાવનાથી શરૂ થયેલી આખી યાત્રાના છેલ્લા ચરણમાં વિનયજી મહારાજ આપણને પ્રેમથી એમ કહે છે ભલે સંસાર નિત્ય હોય ભલે સંસાર અશરણ હોય પણ તને નિત્ય અને શાશ્વતો અને શરણને માટે મજબૂત એવો ધર્મ એનું હું સ્વરૂપ તને બતાવું છું. સાચું કેજો, કોઈ પણ પિક્ચર એનું એન્ડિંગ સરસ હોય તો મજા આવે કે સ્ટાર્ટિંગ સરસ હોય તો મજા આવે? કોઈ પણ મૂવી જોવા જઈએ, હા કોઈ પણ મૂવી જોવા જઈએ તો સામાન્ય રીતે પહેલા ભાગની અંદર કદાચ એવું આવે કે બે બહેનો છૂટી પડી ગઈ કે બે ભાઈઓ છૂટા પડી ગયા, બધું ચાલે તે વખતે ઇન્ટરવેલ સુધી ચાલે. પણ પછી આમ જેમ જેમ પેલો સમય નજીક આવે ને ત્યારે છેલ્લે ક્યાંક ને ક્યાંક પેલો જૂનો ફોટો નીકળે, હે ટેટુ નીકળે, અને પછી ખબર પડે કે તું અને હું ભાઈ, અને જે ભેટી પડે એટલે જનગણ મન કરીને આપણે બધા બહાર નીકળી
જાય.
સાંત સુધારસ યાત્રા વિનયજી મહારાજે આપણી શરૂ કરી તે વખતે હલી જઈએ આ જગત એનું સ્વરૂપ અને એની ભયાવકતા, એની ભયાનકતા, એની એની લાચારી એ બધા અનુભવ કરતા કરતા બહુ સાચું કહું, જો પ્રામાણિકપણે આનું ગાન કરીને જો શરૂઆતની ભાવનાનો જે પહેલો દિવસ હતો ને આપણો, એ આપણી ઊંઘ બિલકુલ ઉડાડી નાખે એવો દિવસ. હા, આ તો હજી આપણે આવી બધી શિબિરોથી ટેવાયા નથી એટલે આવો સ્વાધ્યાય પૂરો થાય એટલે તરત જ ફરી પાછા પ્રવૃત્તિમાં લાગી જઈએ, પછી તરત કેમ છો, પીરસવાનું છે, પેલું કરવાનું છે, આ કરવાનું છે, એ બધામાં જતા રહીએ, એ ખોટું છે એવું નથી. પણ આવા સ્વાધ્યાયની ક્ષણો પછી તો એક તાકાત એવી આવે કે એકબીજા સાથે બોલવાનો એક તંતુ સુદબુદ પણ ન હોય, અને ક્યાંક ખૂણામાં બેસી ગયા, ભૂખ લાગી તો ત્યાં આવીને જમી લીધું, જમવાની વ્યવસ્થા રાખી હોય, બાકી બોલાવાય ન જઈએ, કોઈનો અનાદર નથી કરવાનો, સમજો તમે. પણ આ જાગેલા ચિત્તમાં આંદોલનોને સમાવવા માટે એક એકાંત ને અવકાશ જોઈએ કે મારું થશે શું. પણ વિનયજી મહારાજ એટલી કુશળતાથી બધી જ ભાવના કરતા કરતા છેલ્લે સમાપનની છેલ્લી ક્ષણો જ્યારે નજીક આવી ત્યારે આપણને અંદરથી પૂર્ણ આશ્વસ્થ બની શકીએ એવી રીતે આમ પીઠ પર હાથ ફેરવીને કહે છે, તું જરાય ચિંતા ના કરીશ, તું જરાય ચિંતા ના કરીશ, કોઈ પણ ગતિમાં તારી સાથે રહે એવો બંધુ એ હું તને બતાવું છું, કોઈ પણ સુખ તને આપે એવો મજબૂત દાનેશ્વરી એવો ધર્મ એ હું તને બતાવું છું, તું ચિંતા ના કરીશ. તને પત્નીની પીડા છે, તને પુત્રની પીડા છે, તને ધનની પીડા છે, તને આરોગ્યની પીડા છે, અરે તને એવી પીડા જ ન થાય ત્યાં સુધી બધું તારું સાચવે, ખાલી તું એને ચિત્તમાં ધારણ કરજે, બાકી બધું એ સંભાળી લેશે, આવી આપણને ખાતરી આપે વિનયજી. અને હવે માલકો શ્રાગ અને એ માલકો સરાગની અંદર એક નાનો ટુકડો લઈશું, લોક સ્વરૂપ ભાવના, અને એ લોક સ્વરૂપ ભાવના દ્વારા હજી આ સોહિનીમાંથી બહાર આવતા વાર લાગશે, અને એટલે જ્યારે એમના ચિત્તમાં માલકોશ આવશે એટલે સુર શરૂ કરશે, કારણ કે સોહિનીની આખી છાયા અત્યારે ચિત્ત પર છે, બરાબર ને? તો માલકોશમાં એક સુર ખાલી આપણે કોઈ પણ સુર માલકોશ આપણે તો મધ્યમ કરવાનો છે, આપણે તો અધમ મધ્યમ એમાં જતા રહીએ પાછા, ઉત્તમ અને મધ્યમ જોઈએ છે, પણ મધ્યમ એટલે સભામાં એવા પણ કોઈ શિબિરાર્થી બેઠા છે, લગભગ પહેલે દિવસે કદાચ એમણે મને કહ્યું હતું કે ભગવાનની દેશના માલકોશમાં હોય છે તો આ બધા રાગોની વચ્ચે ક્યાંક માલકોશ આવે ખરો? આવું એમણે મને પહેલે દિવસે સવાલ કરેલો. એમને હું કહું છું મોકલ્યો આવી ગયો.
સધ
સકલ ચરાચર ધારણે
మమ గ ధ ధ మ ని ని ద స ధ ని గ స ని ధ మ గ స సకల చరా చర ధారిణే పరిణమ దవకాశమ పరిణమ దవకాశమ సకల చరా చర ధారిణే ధారణే
వినయ విభావయ
శాశ్వతం వినయ విభావయ శాశ్వతం
આ ભાવનામાં એક અદભુત ખૂબી છે. વિનયજી મહારાજ એમ કે છે કે તું શાંત ચિત્તે આ જગતનું જે શાશ્વત સ્વરૂપ છે એનું ધ્યાન કરજે, એની વિચારણા કરજે. કારણ જેનું ધ્યાન ધરીએ એવા થઈએ છે. આપણે જે ક્ષણિક છે, આપણો જે દુનિયાનો નકશો છે એ તો એટલો બધો બદલાતો છે. ગઈકાલે જ્યાં નગર હતું ત્યાં આજે જંગલ હોય, આજે જંગલ છે ત્યાં નગર થઈ ગયું. એટલે જે પરિવર્તનશીલ છે એ જગતની માહિતી ઓછી હશે તો એક વખત ચાલશે, પણ આ જગત આખો અલોકાકાશ લોકાકાશ અનુત્તર દેવો આ વૈમાનિક દેવો આ જ્યોતિષ્ક દેવો આ અઢિદ્વીપ આ મેરુ પર્વત આ આખો 56 અંતરદ્વીપ આ 7 નરક સ્વરૂપ છે એ લોકનું સ્વરૂપ તું વારંવાર ચિંતન કરજે, વારંવાર ચિંતન કરજે. કેમ? તો કે બે કારણ છે. જો શાશ્વત પદાર્થોનું ચિંતન થશે તો અંદર શાશ્વત ને જીવવાની તાકાત આવશે. અને બીજું, હરખ અને શોકની હેડકી ઓછી થઈ જશે. જરાક કઈ બને અને હરખ હરખ થઈ જઈએ, જરાક કઈ ન બને અને શોક શોક દુખી દુખી થઈ જઈએ. અને તે વખતે આ વિનયજી મહારાજ એમ કે છે, હરખ અને શોકની આવે ના હેડકી. ગંગાબાઈ, હરખ અને શોકની આવે ના હેડકી, આઠે પહોર આનંદ રહે. જેને અંદરથી આ તત્વ સમજાય એને કોઈ પણ સ્થિતિમાં અંદર આનંદ જ હોય, એટલે હરખ અને શોકની હેડકીઓ બંધ થાય. કેમ? તેમણે 5, 6, 7 ગાથા જે છે 115 માં પાના પર ત્યાં અત્યારે સીધા પહોંચે છે. કોઈ કસ્થળ ઉત્સવ જાયા મંગલ,
કોઈ કસ્થળ ઉત્સવ જાયા મંગલ,
મધુર વીણા ઝંકા,
મંગલ મંગલ
उत्सव जय मंगल मधुर वीणा जंका रे साग साम साग साध साग सानी साग सा सानी सध धनी म धग मग सानी सधनी साम
को एक स्थल उत्सव जया मंगल
को एक स्थल उत्सव जय मंगल
मधुर वीणा झंकार
मधुर वीणा झंकार दुख विषाद छे कोई स्थल मां दुख विषाद हो दुख विषाद छे कोई स्थल मां वर्त हाहाकार हाहाकार हाहाकार
लोक स्वरूप विचार चेतन लोक स्वरूप विचार काल अनादि शाश्वत जेनो
काल अनादि शाश्वत जेनो
ज्ञानी कहे अधिकार
ओ ज्ञानी कहे अधिकार
छेल्ली बे गाथा अपन मन में प्रश्न थाय अमारे तो 500 સ્ક્વેર ફીટ ના કે 1000 સ્ક્વેર ફીટ ના એક નાના ઘરમાં જિંદગી જીવવાની છે અને આ લોકના સ્વરૂપનું ચિંતન વિનયજી મહારાજ અમારે સાને માટે કરવાનું અમારો તો 1000 વારનો 1000 સ્ક્વેર ફીટ નો એરિયા છે એ માંડ સચવાય છે અને અમારા સમગ્ર લોક અને અલોકના વિચારોમાં સા માટે રહેવાનું અને તે વખતે વિનયજી મહારાજ આપણને કહે છે એક વખત લોકનું દર્શન થશે ને એટલે લોકમાં ભમતા જે જીવો છે જે લોકો છે એનું પણ દર્શન થશે અને ખબર પડશે કે જન્મ મરા જન્મ જરા મરણના ચક્રાવે ચડેલા બધા જીવો અરસપરસ ક્યારેક ભેગા થાય છે ક્યારેક છૂટા પડે છે ક્યારેક ભેગા થાય છે ક્યારેક છૂટા પડે છે તો ભેગા થાય ત્યારે હરખ અને છૂટા પડે ત્યારે દુઃખ એવી જે બધી વિસંભળાઓ છે એમાંથી તું બચી જશે અને એટલા માટે
મમતા વસે જીવ જન્મ મરણને
મમતા વસે જીવ જન્મ મરણને
કરતો અનંતી વા
કરતો અનંતી વા ચિત્ત
લોક સ્વરૂપ સંસાર
ઓ લોક સ્વરૂપ સંસાર
ચેતન લોક સ્વરૂપ
સંસાર ચેતન લોક સ્વરૂપ વિચાર
લોકના સ્વરૂપથી જો ખિન્ન થયા હો, લોકોનું આવન જાવન એનાથી જો તમે દુઃખી થયા હો, તો તમે જીનવરનું ધ્યાન કરો અને એ જીનવરના ધ્યાન થકી શાંત સુધારસનું ગાન કરો અને ભીતરમાં સંગમ થશે. શાનો સંગમ? સદગુણનો સંગમ થશે. અને એ રીતે છેલ્લી આપણને હિત શિક્ષા આપે વિનયજી મહારાજ.
રસપાન રસપાન શાંતન લોક પવિચાર
લોક સ્વરૂપ વિચાર ચેતન
લોક સ્વરૂપ વિચાર
લોક સ્વરૂપ વિચાર
લોક સ્વરૂપ વિચાર
લોક સ્વરૂપ વિચાર શાશ્વત જેનો
કાલ
અનાદિ શાશ્વત જેનો
જ્ઞાની કહે અધિકાર
હે જ્ઞાની કહે અધિકાર
જ્ઞાની કહે અધિકાર
જ્ઞાની કહે અધિકાર જ્ઞાની કહે અધિકાર જ્ઞાની કહે અધિકાર
पंचभूत का भरम मिटाया, पंचभूत का भरम मिटाया, छठे माही समाया, छठे माही समाया, विनय प्रभु सु ज्योति मिली जब, विनय प्रभु सु ज्योति मिली जब, फिर संसार न आया, फिर संसार न आया, विनय प्रभु सु ज्योति मिली जब, फिर संसार न आया, न आया, न आया,
लोक स्वरूप विचार
चेतन, लोक स्वरूप विचार चेतन,
लोक स्वरूप विचार चेतन,
लोक स्वरूप विचार चेतन,
लोक स्वरूप विचार,
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 लोक स्वरूप विचार चेतन, लोक स्वरूप विचार। कोई स्थल उत्सव जय मंगल मधुर वीणा झंकार, दुख विषाद छे कोई स्थल वरते ममतावस जीव जन्म मरण ने कर तो दीवा,
विनय विजय महाराज छल्ले अपन एकदम समरी ना समय एक अद्भुत शब्द आपे छे, ममतावश। संसारना पदार्थोमां ममता राखवाना कारणे अनंत अनंत जन्म अने जन्मना कारणे अनंत अनंत वार जरा एटले के गड़पण अने मृत्यु एनी यात्रा करीए छे। This is the root cause all of our all unhappiness. Root cause કે આપણને મમત્વ છે. હવે અત્યારે મમતાથી મુક્ત નથી થઈ શકતા, તો ભગવાન અને ભગવાનની વાણીમાં મમતા આવે એટલે પેલી મમતા આપોઆપ ઓગળી જાય. તમને એક વાત કરું, ઓસ્ટ્રેલિયાની અંદર આવી રીતે જ્ઞાનનો ઉત્સવ અને જ્ઞાનનો પર્વ ઉજવાય એવી પ્રભુની કોક યોજનાના ભાગ રૂપે આપણે ભેગા થયા. વાત સાચી ને? કારણ આપણું ધારેલું કેટલું ને કેવું થાય એનો આપણને બધાને અનુભવ છે, અને એનું ધારેલું કેવું થાય એનો આ જીવતો જાગતો પુરાવો છે. આપણું ધારેલું કેવું અને કેટલું થાય એના ઢગલા બંધ ઉદાહરણો આપણી જાણમાં છે. ગઈકાલે નીતિનભાઈ બહુ ડિટેલમાં વર્ણન કરતા હતા ને, મેં એમને અટકાવ્યા નહીં. એમનો ઉત્સાહ, એમનો ભાવ અને એમની લાગણી જોઈને પણ મને નીતિનભાઈ તે વખતે પ્રેમથી થયેલું કે તમે જે કંઈ વર્ણન કર્યું ને એ બધા વર્ણનની ખાલી જગ્યામાં એક શબ્દ વારંવાર આવતો હતો, બે શબ્દની વચ્ચેની ખાલી જગ્યામાં, કે ભગવાનની કરુણા થકી આ બધામાંથી કેવા હેમકેમ બહાર નીકળ્યા. અને બીજું તમને કહો, ઊંધો અર્થ ન લેતા, ખોટું ન લગાડતા, એ જે કંઈ પણ પીડા અથવા જે કંઈ પણ પ્રશ્નો આવ્યા ને, એના કરતાં તો અનેક ઘણા પ્રશ્નો સંસારની નાની મોટી ઘટનામાં પણ આપણને આવ્યા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એની પર બહુ વજન પણ નહીં આવશો. જરૂરી હતું એટલે એનું સ્મરણ કરી લીધું, બાકી હવે એમાં બોલવાની ઉર્જા પણ નહીં ખર્ચશો, બરાબર? પણ હવે તો એ આનંદના ઓળકાર એટલા બધા આવે કે અહીં આવ્યા ત્યારથી લઈને, કોઈ અમેરિકાથી આવ્યું, કોઈ પર્થથી આવ્યું, કોઈ સિડનીથી આવ્યું, કોઈ મેલબોર્નથી આવ્યું, કોઈ ભારતથી આવ્યું, પણ એ બધા આવ્યા. અને હું દિલથી તમને કહું, પહેલા દિવસે આપણે ચરણ લઈને આ હોલમાં આવ્યા નીતિનભાઈ, હા, અને તે સમયે જાણે સાક્ષાત વિનય વિજય મહારાજ પધાર્યા હોય, અને એની પાસેથી આપણે આ ગ્રંથ લીધો, અને એ ગ્રંથ લીધા પછી સાદુ ગુજરાતી આપણને ન આવડે, અને ચાર ચાર દિવસ સંસ્કૃતનું ગાન કર્યું, એ કરુણા એમની ઓછી. સૌભાગ્ય ઓછું છે, ચાર ચાર દિવસ સુધી પ્રભુએ આપણને બધાને આપણા જેવા બિલકુલ સાદા સંસારી માણસો, જેને સવાર પડે અને જોબ સિવાય કે બિઝનેસ સિવાય કંઈ દેખાય નહીં, અને જેને સાંજ પડે અને શાકભાજી કેટલી લાવવાની છે, કોનું બિલ પેમેન્ટ શું કરવાનું છે, અને શાંતિથી ઊંઘ આવે, એટલી સાદી દુનિયામાં જીવનારા આપણને આત્મા, પરમાત્મા, લોક, સ્વરૂપ, અસરણ, અન્યત્વ, ક્રિયા, નિર્જરા, આશ્રવ, સંવર, વિચાર તો કરો, આ ત્રણ દિવસની યાત્રા દરમિયાનમાં કેટલા બધા અજાણ્યા પ્રદેશોમાં આપણને લઈ ગયા વિનયજી મહારાજ, આ સાચી કે ખોટી? અને છતાં અજાણ્યું ન લાગ્યું એમની કરુણા. અજાણી જગ્યાએ જઈએ અને છતાં અજાણ્યું ન લાગે એની કરુણા. અને મને હંમેશા એક વિચાર રહે, આવી પ્રીમિયમ ની ક્ષણો એને સાચવવાની કેટલીક રીત છે. પહેલી મીટિંગમાં જયારે નીતિનભાઈ લોકો આવ્યા હતા અમદાવાદ, ત્યારે એક વિચાર ભગવાને એવો આપેલો અને મેં એમની આગળ મૂક્યો કે મને હંમેશા એવી ઈચ્છા થાય કે જ્ઞાન કોઈ દિવસ પ્રભાવનાના રૂપમાં ન લેવું, મૂલ્ય ખર્ચીને લેવું. યાદ છે નીતિનભાઈ? કારણ, જે વસ્તુનું મૂલ્ય ચૂકવ્યા વિના લઈએ એટલે એને સમજવાની અને સાચવવાની ક્ષમતા ઓછી થઈ જાય. જે ચીજની કિંમત ટિકિટ પોતે ન ખર્ચી હોય, એ સીટની વેલ્યુ શું છે એ આપણને ન સમજાય. એ લોકો ધારક તો સંગ તો એવો ગુણિયલ છે, એમ કહ્યું હોત કે ભાઈ આવી શિબિર રાખવી છે ને એનો એક્સ એમાઉન્ટ નો ખર્ચો છે, તો કદાચ એક જણ ઉભો થઈ જાય, ત્રણ જણ ઉભા થઈ જાય ને એમ કહી દે કે અમારા તરફથી શિબિર રાખજો, બધું જ અમારે કરવાનું. પણ મેં એમને ના અંડરલાઈન કરીને કહી હતી કે મહેરબાની કરીને આવું નહીં કરતા. એમની ઉદારતા ખરી, એમની ઉત્તમતા ખરી, અને બીજી વખત મને યાદ છે કે તે તરત બોલ્યા કે તમને મળ્યા તે પહેલા અમે તો કેટલાક ડોનરો લઈ લીધા છે, બરાબર ને, કે અમને એમ કે આટલો મોટો પ્રોજેક્ટ તમારે જે કરવો છે એના માટે અમુક ડોનરો તો અમે લઈ લીધા છે. એટલે મેં એમને એમ કહ્યું હતું કે ઠીક છે, હવે એમાં વધારો નહીં કરતા, તમે લઈ લીધા છે તો એનું ઔચિત્ય પણ સાચવજો, પણ હું એક પણ દિવસ એનો અવસર સમય નહીં આપું. તમને યોગ્ય લાગે તો એક યોગ્ય જગ્યાએ એમના નામ મૂકજો. આનો આશય સમજજો, અનાદર કરવાનો આશય નથી. પણ આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શ્રી મહારાજ સાહેબે પણ વર્ષો પહેલા વારંવાર આ વાત ઘોટેલી કે ધર્મના ક્ષેત્રમાં જેટલું અર્થનું પ્રાધાન્ય ઘટશે એટલી ધર્મ સમજવાની ક્ષમતા વધશે. ખ્યાલ, જેટલું અર્થનું પ્રાધાન્ય ઘટશે એટલી ધર્મ પામવાની ક્ષમતા આપણી વધશે. એટલે મેં એમને કહ્યું કે આ તો આપણે આવી રીતે સરસ કરી શકાય. મને કે શું કરવું, પણ આટલો મોટો એમાઉન્ટ કઈ ખર્ચો થાય તો અમારે આયોજન શું કરવું. એટલે તે વખતે ભગવત કૃપાથી એક વિચાર આવેલો, આજે તમારી આગળ આ છેલ્લા ચરણમાં, આજના દિવસના છેલ્લા ચરણમાં આ ભાવ મૂકવો છે. તમે વિચારજો, અને તમે વિચાર્યા પછી તમને અંદરથી ઉગે તો તમે એનું એ પ્રમાણે આચરણ કરજો. આ બહુ જ બેલેન્સની એક ઘટના છે. બેલેન્સ કેવી રીતે, અર્થ વગર ચાલવાનું નથી અને અર્થને આગળ કરવો નથી. સમજાય છે દિનેશભાઈ? અર્થને અર્થ વગર ચાલવાનું નથી. એક પાણીની બોટલ લાવશું તો પણ પૈસા લાગવાના છે. અને અર્થને આગળ કરવો નથી. આગળ કરવો નથી એટલા માટે કે આટલી સુંદર જ્ઞાનની ધારા ચાલતી હોય ને, અને અત્યારે એક નક્કી કરીએ કે ટીપ કરવી છે, તો તમે જોજો આખું એક કયું ક્લાઉડ આપણી વચ્ચે આવી જાય, કેવા નોર્મલ થઈ જઈએ, કેવું ઉડી જાય, અને તરત જ નજર આટલા 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 ડોલર. ના ના, આવો અવસર નહીં મળે, તમે લાભ સવાયા લેજો. અવસર આવા નહીં મળે, તમે લાભ સવાયા લેજો. અને આમ સાદી ભાષામાં કહું તો પાથરનું પાથરી પાથરીને બધા પાસે માંગવા, ઊંધો અર્થ નહીં લેતા. અને આનો આધાર એ છે કે તમે જોજો, ભૂતકાળના જેટલા પણ તીર્થો પણ છે એ કોઈ સંજ્ઞા નથી, વ્યક્તિગત છે. તારંગાનું દેરાસર કોણે બનાવ્યું? કુમારપાળ મહારાજ. આબુના દેરાસર કોણે બનાવ્યા? વસ્તુપાળ તેજપાળ વિમલ સાવર. રાણકપુરના દેરાસર કોણે બનાવ્યા? ધરણા સાહેબ. અમદાવાદમાં હઠીસિંહ નું દેરાસર કોણે બનાવ્યું? શેઠ હઠીસિંહ કેસરીસિંહ. એનો અર્થ એવો હતો કે સારા કામ માટે પણ માંગવાની આદત જ નહોતી. હા, સારા કામ માટે માંગવાની આદત નહોતી. કારણ, માંગવાની આદતથી સત્વ તૂટે છે, અને સત્વ તૂટે તો ધર્મ પામવાની ક્ષમતા ઘટી જાય છે. વાત સમજાય છે? અને એટલે એક વિચાર એવો આવેલો, તમને પૂછું છું, તમને આ વિચાર ગમે કેમ? મેં એમને તે વખતે એમ કહેલું કે આપણે આવી કંઈ પણ શિબિર કે કંઈ પણ ગોઠવો, એ બધા પોતાના ખર્ચે આવે, બધા પોતાનું યોગદાન આપે. કારણ કે જ્ઞાન લેવું છે, જ્ઞાન લેવું છે એટલે વ્યવસ્થા જોઈશે. અહીં ઉતારો જોઈશે, રૂમ જોઈશે, ભોજનનું જોઈશે. પણ મેં કીધું એમાં આપણે કોઈ ફંડ નથી કરવું, એ રીત નથી ગમતી, એ પ્રભુના શાસનની રીત નથી લાગતી. તો શું કરી શકાય? તો એક વિચાર આવેલો કે એક ડબ્બો મૂકવામાં આવે. મેં ત્યાં વિચાર એવો કીધેલો કે એક ડબ્બો મૂકવામાં આવે અને દરેક જણ પોતાના વિવેકથી નક્કી કરે કે આમાં મારે શું મૂકવું જોઈએ. તમે સમજો હું શું કહી રહ્યો છું. એક ઘરમાંથી 10 જણ આવ્યા હોય ને, આપણે જો એમ નક્કી કરીએ કે એક જણનો ખર્ચો 400 રૂપિયા સપોઝ છે, હું ઉદાહરણની વાત કરું છું, મને અર્થમાં કોઈ રસ પણ નથી અને મને અર્થમાં નિરર્થક જવાનો ભાવ પણ નથી. કોઈ ફંડ કરવું પણ નથી, કોઈ ફંડની આવશ્યકતા પણ નથી. હું બીજા અર્થમાં વાત કરું છું કે મારા મનમાં તે વખતે આવો ભાવ આવેલો, મારે તમારી સાથે વેચવો છે, કે આપણે એવું નક્કી કરીએ સપોઝ કે ભાઈ 400 રૂપિયાનો ખર્ચો આવે છે કે $400 ખર્ચો આવે છે, તો બની શકે કે કોકના ઘરના 5 જણ આવતા હોય અને $2000 સમજો કે એને થાય તો એ માણસ અટકી જાય. મનોજભાઈ બરાબર ને, એ માણસ અટકી જાય અને એને એમ થાય કે $2000 ખર્ચો અત્યારે ઘરમાં નાખવો નથી. ઉત્તમતા હોય, પાત્રતા હોય, પણ સંજોગ ન હોય અને તે વખતે $2000 ખર્ચો આવી રીતે મૂકવાની તૈયારી ન હોય, એ જ્ઞાનથી વંચિત રહી જાય. એટલે એવું કરવું નથી, પણ એવું ચોક્કસ કરી શકાય. અમે ભૂતકાળમાં આચાર્ય ભગવાન મિશ્રામાં આવા નાના નાના પ્રયોગો કર્યા છે, એના રિઝલ્ટ અમે અનુભવ્યા છે. કે દાખલા તરીકે આજનો દિવસ આવ્યો, અહીંયા એક ડબ્બો મૂક્યો, એ ડબ્બામાં હું નક્કી કરું કે મને આ 3 દિવસોમાં શું મળ્યું, મને આ જ્ઞાન મળ્યું, જે જ્ઞાનનું મૂલ્ય હું ક્યાંય આંકી નહીં શકું. કરોડો રૂપિયા આપ્યા પછી પણ આ જ્ઞાન એ મને ક્યાંથી મળી શકે? અને દુનિયામાં પ્રકૃતિનો નિયમ છે, પે ધ પ્રાઇસ, મૂલ્ય ચૂકવો, વસ્તુ પ્રાપ્ત થશે. જ્યારે મૂલ્ય નથી ચૂકવતા અને મફતમાં પ્રભાવના 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 એમાં જ્યારે ડૂબી જઈએ છે, ત્યારે એની ઊંડાઈ સમજવા માટે ટૂંકા પડીએ છીએ. હવે એ ડબ્બામાં કોકને મન થયું કે આ સભામાં એવા પણ કોઈક સાધર્મી કરશે કે જેને $2000 નથી ખર્ચવાના, પણ હું એકલો આવ્યો છું ને, હું $2000 મૂકું તો પણ મને ઓછા લાગે છે, અને એ $2000 મૂકી શકે. અને કોકને મન થયું તો $1 મૂકી શકે. કોઈનું નામ નહીં બોલવાનું, કોણે કેટલા મૂક્યા તે નહીં કહેવાનું, કોણે કેટલા આપ્યા તે નહીં કરવાનું. અને સામાન્ય રીતે 2 કે 3 જે સમજદાર આગળ વિવેક દ્વારા આયોજન હોય, એ છેલ્લે ડબ્બો ચેક કરે કે સપોઝ આપણો ખર્ચો કેટલો થયો, તો કે ₹1000. ડબ્બામાં કેટલા આવ્યા, તો કે ₹800 આવ્યા સપોઝ. તો એ આગળના 2 કે 4 જણ એટલા બેઠા હોય કે આપણા 200 મૂકી દો, 1000 થઈ ગયો, હિસાબ પૂરો, કોઈ એનર્જી ખર્ચવાની નહીં. સમજાવ્યું આવું હું શું કહું છું? સપોઝ 1200 આવ્યા તો 1000 આમાં ખર્ચ્યા, અને આવું કોઈ સરસ જ્ઞાનનું કંઈક થઈ રહ્યું છે એમાં એ 200 સુકૃત કરી અને હિસાબમાં ઘરે નીકળી જવાનું, કોઈ નોંધ નહીં રાખવાની. કારણ એક બીજો નિયમ છે, ધર્મ એમ કહે છે કે જે ગણી ગણીને આપે છે એને ગણેલું ગણેલું મળે છે, અને જે અગણિત આપે છે એને કર્મ સત્તા પણ અગણિત પાછું આપે છે. એટલે આવો એક વિચાર આવ્યો, તમને ગમે છે આ વિચાર? તમને આ વિચાર ગમે છે, હા કે ના? મને કેવા ખાતર નહીં, સમજણ પૂર્વક ગમે. મેલબોર્ન જૈન સંઘે એમ લખ્યું કે આ પુસ્તક ભેટ. મેલબોર્ન જૈન સંઘે ટોકન સ્વરૂપે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ, કેમ હવે 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 શું થાય, અર્લી બર્ડ પ્રીમિયમ. સંઘે તો એના પોતાના ઉદાર ઔદાર્ય ભર્યા વ્યવહારના કારણે આવી વ્યવસ્થા કરી, પોતાના ઘરમાં કદાચ આટલા સ્નેહથી જમ્યા હોઈશું કે નહીં ખબર નથી, પણ 3 દિવસ આખો જાણે એક પરિવાર હોય આપણો એવા ભાવથી 3 ટાઈમ વાપર્યો, આ જગ્યા પર રહ્યા, આવા સુંદર ક્ષણો માણી. એટલે પછી મને આ વિચાર આવ્યા પછી મેં નીતિનભાઈ અને ટીમને આ વિચાર જણાવ્યો કે તમારા ખર્ચની કે અર્થની કોઈ બાબતમાં મને રસ જ નથી, પણ મને ઈચ્છા એવી ખરી કે શિબિરમાં આવેલા બધાને જે મોમેન્ટે જ્ઞાન સમજાય અને જ્ઞાન લેવાની રીત સમજાય, તો એની વ્યવસ્થાની બાબતમાં પણ આવી ઉમદા રીતોની જો ટેવ પડે તો આવતીકાલે આને માટેની ક્ષમતા વધે. મેં કીધું તમને વાંધો ન હોય તો આ વિચાર મારે મૂકવાનો ભાવ છે, અને હું એમને આખી ટીમને હું બહુમાનપૂર્વક પ્રણામ કરીને કહું છું, એક પણ મિનિટનો વિચાર વિના કેવળ આદરથી દીપકભાઈ તમને જે યોગ્ય લાગે તે, બાકી અમે અમારું સરખું કરી લઈશું. ફરી પાછું એક વાર હું આખી ટીમને બહુ ભાવપૂર્વક પ્રણામ કરું છું. અને એટલે એક વિચાર એવો આવ્યો, એટલે મેલબોર્ન પછી મને એમણે એક પ્રશ્ન કયો વ્યવસ્થાકીય, અને પ્રશ્ન એ કીધો કે દીપકભાઈ અમે તો કાર્ડની દુનિયામાં જીવવાના, ડબ્બામાં કાર્ડ કેવી રીતે નાખવો, બરાબર ને? અમે તો કાર્ડની દુનિયામાં જીવનારા, અમે ડબ્બામાં કેવી રીતે નાખી શકીએ? મેં કીધું વ્યવસ્થા કેમ ગોઠવવી એ જુદો મુદ્દો છે, પણ આ વિચાર બેસે છે કે નહીં. વિચાર એ છે કે મારે જ્ઞાન લેવું હોય તો મારે મૂલ્ય ચૂકવવું જોઈએ. શું કહો સાહેબ? બરાબર છે. હા, એક સેજ દીવો,
લોકોત્તર વિચાર છે.
માઈક લો ને સેજ. ખ્યાલ છે,
લોકોત્તર વિચાર છે.
કયા અર્થમાં?
લૌકિક ઘટનામાં એવું જો થતું હોય કે કેન્દ્રમાં અર્થ હોઈ શકે, આમાં અર્થ આવ્યું પણ ખરું ને ના પણ આવ્યું.
હા, આપણે પહેલી જ વાત કરી ને કે અર્થની જરૂરિયાત તો રહેવાની જ છે, પણ અર્થની પ્રધાનતા ન રહે. અને આપણે એટલા બધા વણિક માણસો છીએ, આપણો પણ અનુભવ છે. સાચું બોલ્યો, પર્યુષણના દિવસોમાં પર્યુષણની ઉજવણી તમે કરતા હશો, મને ખ્યાલ નથી, હું આવ્યો નથી, પણ એક જનરલ પૂછું ને, એક સાચી ભાવમાં ચૈત્ર સુદ ભાદરવ સુદ એકમના દિવસે શું વાંચન આવે? મનોજભાઈ શું વાંચન આવે? ભગવાન મહાવીરનું જન્મ વાંચન, બરાબર ને? અને લગભગ ભારતમાં તો છે, અહીંનું તમારું પણ તમને જે હશે તે, જન્મે જૈન હોય આખું વર્ષ પણ ન આવનાર હોય એ પણ વ્યક્તિ આ દિવસે લગભગ જૈન સેન્ટરમાં દેરાસરમાં આવે. આ વાત સાચી કે ખોટી? નાનામાં નાનો કોઈ દિવસ ના આવનારો પણ તે દિવસે લગભગ આખો સંઘ કેટલો છે એનો અંદાજ સહજ મળે, બરાબર ને? એ દિવસનો આખું સ્કેનિંગ કરો તો એ દિવસનો કદાચ 80% સમય માત્ર આના અર્થ કલેક્શનની ગણતરીમાં જાય ખરો. હા, જો કોઈની ટીકા નથી કરવી, કોઈ કરે છે અથવા આપણે પણ કરતા હશું, એક સંઘની વ્યવસ્થા એનો જુદો મુદ્દો છે, પણ તમે, હું કહું, નવી પેઢીના ઢગલા બંધ યુવક અને યુવતીઓને આ દિવસે ધર્મના ક્ષેત્રમાં આવી અને ધર્મથી દૂર થતા હોય ચિત્તથી એવા અનુભવો મેં કર્યા છે. અને એમ કે આ તો કલેક્શન માત્ર કરો છો, આ તો ઓક્શન કરો છો, આવા જ શબ્દ પ્રયોગો વાપરે અને કદાચ વ્યવસ્થાની રીતે કરવું પણ પડે, ચાલો, પણ એના જો બીજા આવા ઉત્તમ રસ્તાઓ શોધવામાં આવે, અને ઉત્તમ રસ્તાઓ કેવી રીતે શોધાય? હું શિકાગોમાં હતો, શિકાગોની અંદર નીકળવાના દિવસે વિચાર આવ્યો, એટલે મેં વાત મૂકી. મેં એમને કહ્યું કે તમે અમેરિકામાં સોશિયલ સિક્યોરિટીના પૈસા ભરો છો, અમે ઓસ્ટ્રેલિયામાં ખરું એવું કંઈ ખરું? હા છે ને. મેં એક સાદો સવાલ કર્યો કે શિકાગોની અંદર મિનિમમ આવકવાળા ઘર કેટલા? લઈ ચાલો, આ તમે મારું મૂળ આશય સમજો એટલે ક્લેરિટી થશે, પછી આપણે મૂળમાં જ સ્થિર થઈ જઈશું. મને કહે દીપકભાઈ, ઓછામાં ઓછા $30,000 હોય તો એ માણસ અમેરિકામાં વર્ષના $30,000 હોય તો એ શાંતિથી વ્યવસ્થિત જીવી શકે, એનાથી ઓછી આવક હોય તો એ ટકવું એને મુશ્કેલ પડે. મેં કીધું મેમ્બર કેટલા સંઘના? મને કહે 2500 કે 3000 જેટલા મેમ્બર. મેં કીધું મિનિમમ $30,000 વાર્ષિક જેની આવક છે એ માણસ સોશિયલ સિક્યુરિટીના પૈસા ભરીએ છે, કેમ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું સેટ ન કરીએ કે આપણો સ્પિરિચ્યુઅલ સિક્યુરિટીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ? આ આપણી આ સ્પિરિચ્યુઅલ સિક્યુરિટી છે કે આ દેરાસર છે તો આપણે ભેગા થઈએ છીએ, આ મંદિર છે તો આપણું અસ્તિત્વ ધર્મનું ટકે છે, આ મંદિર છે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે. તો મારી જે આવક હોય એનો એક ટકો, આ તો જો જે કઈ આંકડા બોલું, જે કઈ ટકો બોલું, એ માત્ર ઉદાહરણ તરીકે સમજવાનું, મૂળ કોન્સેપ્ટ સમજજો. એક ટકો વર્ષનો મારે આપવો જોઈએ એઝ એ ઋણ ચૂકવવા તરીકે, ડોનેશન તરીકે નહીં. સમજાય છે હું શું બોલું છું? કે હું $30,000 કમાતો હોઉં તો વર્ષે $300 થાય ને એક ટકો, એટલે તો $300 મારે સેન્ટરમાં મૂકવા જોઈએ કે આ સેન્ટરના કારણે અમારું સ્પિરિચ્યુઅલ એક બાઉન્ડિંગ બને છે. અને ધીસ ઇઝ નોટ ડોનેશન, હું આપનાર કોણ? હું તો ઋણ ચૂકવું છું કે હું જૈન તરીકે અહીંયા છું તો આ દેરાસરના કારણે મને મળે છે 3,000 મેમ્બર. અને મિનિમમનો રેશિયોથી આપણે ગણ્યું આવક કેટલી થઈ, કેટલી થાય? બરાબર. તે વહીવટદારો જે બેઠા હતા ને, તમને કહું શિકાગોના સંઘની ઉત્તમતા કહું, હજુ તો મેં હજુ વાત મૂકી અને ત્યાં ને ત્યાં તરત જ એ લોકો 5 મિનિટ તો મને પણ ખબર ન પડી કે આ લોકો શું કહી રહ્યા છે. નીકળવાના દિવસે, એટલે ચોથના દિવસે સાંજે કદાચ, પેલો કે મારા $5,000, પેલો કે મારા $10,000, પેલો કે મારો 6,000. એટલે મેં ના પાડી મૂકું, ના પાછું આ તો તમે પાછું જુદા ટ્રેકમાં જતા રહ્યા, મારે કોઈ ફંડ નથી કરાવવું તમારી પાસે. આપણી અંદર એક વિચાર આવવો જોઈએ કે ધર્મ તત્વમાં મારે આપવું એ મારી ડ્યુટી છે, ડોનેશન નહીં. અને આ વિચાર લઈને મને વિચાર આવ્યો કે કમસે કમ જે લોકો આપણે ધર્મમાં ધીમે ધીમે ડૂબ્યા છે, ઉડ્યા અંદર આવ્યા છે, આવી કોશિશ કરીએ કે આપણા જીવનમાં સ્પિરિચ્યુઅલ સિક્યુરિટીના નામે અમુક પ્રકારની ડ્યુટી સ્વરૂપે આપવું. એટલે આ વિચારની વાત છેલ્લી સમાપનમાં લઈ લઉં. એક વિચાર એવો આવ્યો, એમણે મને કહ્યું કે અમને વાંધો નથી તમે જો આ વાત મૂકશો તો. એટલે મને વિચાર આવ્યો કે મારા સહિત આપણે બધાએ એમ વિચારવું જોઈએ કે આ જ્ઞાન જે મળ્યું છે એનું મૂલ્ય ચૂકવી શકાય એવું નથી એની સભાનતા સાથે. આ જ્ઞાન જે મળ્યું છે એનું મૂલ્ય ચૂકવી શકાય એવું નથી એવી સભાનતા સાથે આપણી પાસે જે કંઈ મૂલ્યના રૂપમાં છે એ આપવા દ્વારા મારે ઋણ મુક્ત થવું જોઈએ. અને એટલા માટે એક વ્યવસ્થા એવી વિચારી કે કઈ જગ્યાએ, અહીંયા જ આજે સાંજે સ્વાધ્યાય આપણો પૂર્ણ થાય પછી ખજાનચીભાઈ બરાબર ને એ બેસશે, અને જેને જે કાર્ડ પોતાનો સ્વેપ કરાવવો હોય, કાર્ડની વ્યવસ્થા છે માટે, અને જેને પોતાને કોક રોકડા લાવ્યા છે ને $1 પણ મૂકવો છે, મૂલ્ય સમજો તમે. આપણે ત્યાં સરસ શબ્દ લખ્યા છે, શક્તિ છતાં સિદ્ધ ચક્રજીની ઓળીમાં આના શબ્દો મળે છે, સબ યાદ આવે છે કે શક્તિ છતાં ઓછા દ્રવ્યથી જે કરે એ પરિણામ નવ પામે, આવો શબ્દ મળે છે. શક્તિ છતાં ઓછા દ્રવ્યથી જે કરે, ઓછું દ્રવ્યનો અર્થ $1 કે $11 નથી, મારી શક્તિ હોય $100ની અને હું 99 મૂકું તો પણ હું એનું ફળ ઓછું પામું. અને એટલા માટે એક વ્યવસ્થાનો ભાવ આવ્યો છે, જો તમને ગમે તો આજે અને કાલે બપોરે 10-11 વાગ્યા પહેલા સવાર સુધી, બરાબર છે ને ભાઈ, જો અંદરથી ઉગે કે હું જે કંઈ ભણું છું એ મારે મારા ખર્ચે, મારા દ્રવ્યે અને મારી રીતે ભણવું છે, અને જો મારું સામર્થ્ય હોય તો મારે એવું મૂકવું જોઈએ કે જેથી બીજા 5 જણ ભણે અને એનો લાભ મને મળે. સમજાય છે આ વાત? બેસે છે? કરી શકાય આ પ્રયોગ? કરી શકાય? આહ કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, વીરના ચરણો મળ્યા, આહ કેવું ભાગ્ય જાગ્યું, ભાગ્ય જાગ્યું. આજે અહીંથી ઉભા થતા પહેલા આપણે મળ્યા એ પહેલા તમને જે સૌજન્યતાથી જે પરિવારે આવી જ્ઞાન શિબિર માટે અમને લાભ આપો એમ કહીને જેમણે પહેલું ઔદાર્ય દાખવેલું એમને આજે અનુમોદનાથી પોંખવા છે. તમે મુદ્દો સમજો, નીતિનભાઈએ મને યાદ છે ત્યાં સુધી એરપોર્ટથી એવું પણ પૂછેલું કે અમે લીધા છે એમને, મેં વિનંતી કરીને જો તો પાછા આપીએ તમને વાંધો ન હોય તો, આવું પૂછ્યું હતું ને. આ એમની અંદરની રુજુતા, શાસ્ત્રોમાં શબ્દ છે કે સરળતાથી સ્વીકાર અને કોમળતાથી આચરણ એ ધર્મ માટેનું લક્ષણ છે. સરળતાથી સ્વીકાર અને કોમળતાથી આચરણ. અને તે જ વખતે મને યાદ છે ત્યાં સુધી મેં ફોન પર એમને કહ્યું હતું આવું ન કરશો, સંઘ ઉજળો એટલા માટે છે કે આવા અનેક ઔદાર્યથી ભરેલા સજ્જનોના આવા ભાવોને કારણે અનેક સુકૃતો સંઘમાં થાય છે. અને એટલા માટે જેણે તમને ઇનિશિયેટિવ, આવી વાત આવી, તમને ખબર પડી કે આવું આયોજન કરવું છે, ત્યારે જેણે તમને હિંમત આપી, જેણે તમને બળ આપ્યું અને જેણે પોતાના ધનથી એમ નક્કી કર્યું કે આવું જ્ઞાન ધનનો જો ઉત્સવ થતો હોય તો એમાં અમારું ધન કામ આવે તો કેવું સરસ. અને એક પણ દિવસ અહીંયા આપણે કોઈ એમની જાહેરાત નથી કરી, ખાલી એક બોર્ડ જો આપણે વિચાર કરીએ તો માત્ર હોલમાં એ મૂકવામાં આવ્યું છે, બરાબર ને? હા, માત્ર એક બોર્ડ. અને એ જેમણે જેમણે આવું દાન આપ્યું અને છતાં પણ જે આવા શાંત રહ્યા, જે લોકોએ ક્યાંય પોતે પ્રગટ ન થયા, અને ઉમાશંકર જોશીનું એક વચન છે કે જે સમાજ પોતામાં રહેલી ઉત્તમતાને પોંખવામાં ટૂંકો પડે એ એવી વ્યક્તિઓને ભવિષ્યમાં પામવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ફરી પાછું, કે જે સમાજ પોતાના સમાજમાં રહેલી ઉત્તમતા, મેં પહેલો જે તમને વિચાર મૂક્યો એ બહુ ઇન્ટરનલ આપણી પોતાની ક્લેરિટી માટે, પણ કોઈ સામે ચાલીને દાન આપ્યું હોય તો તેના દાનને વધારવામાં જો ટૂંકા પડીએ તો એ આપણી મર્યાદા થાય, ભવિષ્યમાં એ દાન આપવાની ક્ષમતા વાળા ગુમાવી દેવા. મારે મેં પેલી રાજેન્દ્રભાઈ શુક્લની વાત નીકળેલી ને, એકવાર કવિશ્રી ઘરે બેઠા હતા, અમારે સહજ વાત નીકળી, ત્યારે ખબર પડી કે અમદાવાદમાં સત્યાગ્રહ છાવણીમાં એમનું ઘર, એ ત્યાંથી ચાલતા ચાલતા નીકળે અને નીકળ્યા પછી કોઈ ગાડીમાં નીકળતું હોય અને એમ પૂછે ઊભી રાખીને કે કઈ તરફ જવું છે દાદા, કઈ તરફ જવું છે. હવે બને એવું કે એમને જવું હોય ઇસ્કોન તરફ, એટલે જમણી બાજુ, અને એ પોતે પૂછે ગાડીવાળાને તારે કઈ બાજુ જવાનું છે ભાઈ, તો કે નહેરુનગર તરફ, એ ડાબી બાજુ એટલે ઓપોઝિટ ડિરેક્શન, એટલે શું કહી ખબર, મારે એ બાજુ જ જવું છે, એમ કરીને બેસી જાય અને જે પહેલું બસ સ્ટોપ આવે ત્યાં ઉતરી જાય, પછી બસ પકડીને પાછા જાય પેલી તરફ. એટલે મેં પૂછ્યું કે આવો ઊંધો ધંધો શા માટે, ત્યારે મને કહે કે ના એવું નથી, કોકને આવેલો લિફ્ટ આપવાનો સારો ભાવ હું ના પાડું અને આવું ચાર વખત કોક એને ના પાડે અને પાંચમી વખત પૂછવાનું બંધ કરે તો એનો સારો ભાવ બંધ કરવામાં હું નિમિત્ત બનું, માટે આવું નહીં કરું. મારા થકી હું એને એમ કહું કે મારે આ બાજુ જવું છે તો એને ઉતાવળ હોય, એને કંઈ કામ હોય તો શું કહે, સોરી દાદા હું તો આ બાજુ જાઉં છું, એટલે એને બીજી વખત શું સંકોચ થાય, આપણે પૂછવું જ નહીં નકામું ધર્મ સંકટમાં મુકાવવું પડે. એટલે આપણા નિમિત્તે પૂછવાનું બંધ કરે તો મને કે એમ પણ પૂછનારા ઓછા છે તો સારા માણસોને ઓછા કરવામાં મારે ક્યાં નિમિત્ત બનવું, મને કે ખ્યાલ આવ્યો. અને એટલે એક 5-7 મિનિટમાં જેમણે ઉત્તમ આ જ્ઞાન યજ્ઞને પહેલી પોતાની અર્થની ગંગા વહાવી અને જે પ્રારંભનું બળ આપ્યું એમને આપણે પ્રેમથી પોંખવા છે. નીતિનભાઈ એ લિસ્ટ, એમનું બહુમાન એમની જગ્યા ઉપર, સરસ. Thank you.
અને સૌથી એક અગત્યની વાત મને જે ખૂબ ગમે છે, જે અત્યારે ભારતમાં જોવા નથી મળતી. ખરેખર અમે જયારે 5 વર્ષની પ્રતિષ્ઠામાં આવ્યા હતા ને, 12 વર્ષની આપણી દીકરીથી મોટી દીકરીઓ હોય અને માથે ઓઢીને આવે અને બધા જે રીતે મેં જોયા હતા, આવું આજકાલ જોવા નથી મળતું. ખરેખર કહું છું.
તમે ભાવપૂર્વક તમારા હૃદયના ભાવો પ્રગટ કર્યા, એમાં સ્નેહથી એક વાતનો ખાલી ઉલ્લેખ કરી લો. તમે જે બોલ્યા ને કે ભારતમાં પણ આવું ક્યાંય જોયું નથી, એ વિષયમાં કહી રાખો. અનુભવી પુરુષો એવું કે બને ત્યાં સુધી કોઈ વિશેષ કારણ વિના તુલનામાં ન જવું. કારણ, બહુ મોટી પૃથ્વી છે, બહુ મોટા જીવો છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા સુકૃત ઘણી બધી રીતે ઉત્તમ થતા હોય. હું તમને એક નાનકડી વાત કરી લઉં. ઘણી વખત કોઈ ગ્રહસ્થના જીવનમાં આપણને કોઈ સારો ધર્મ દેખાય એટલે આપણે સરળતાથી શું બોલીએ, ટેવ પડી ગઈ ને એટલા માટે શું બોલીએ, આ તો સાધુ મહારાજથી પણ વધારે છે, આવું તો સાધુ પણ ન કરે, આવું તો સાધુ મહારાજ પાસે પણ નથી જોયું, આવું બોલી કાઢીએ. તો તે વખતે આચાર્ય ભગવંતે એક સરસ મને વાત કરેલી કે બાળ મંદિરની અંદર કોઈ છોકરો 90% લાવે અને સીએની પરીક્ષામાં કોઈ 55% લાવે તો તમે કોને આગળ કરશો? બાળ મંદિરના 90% અને સીએની પરીક્ષામાં 55% આવે. મૂળ વાત એવી છે, પેલું મેં રમેશ પારેખનું કાવ્ય કહ્યું તું યાદ આવે તો, રમેશ એમ ન કહીશ વરસાદ થયો નથી આપણે ભીંજાયા નથી. એવી રીતે જ્યારે પણ જીવનમાં તમારી સાથે આટલી આત્મીયતા છે એટલું સહજતાથી કહું, પણ આપણા જીવનના આગલા વર્ષોમાં આપણને વધારે બળ મળે માટે, આપણને બધાને કામ આવે એટલા માટે કહું, જ્યારે પણ કોઈના પણ જીવનમાં કંઈ પણ સારું જોવાનું મળે, નાનકડું પણ, આવતીકાલે એ વાત પ્રમોદ ભાવનામાં વિસ્તારથી લઈશું, નાનામાં નાનો કોઈ પણ માણસનું કંઈ પણ જોવા મળે તો નાચી ઉઠવાનું. કેમ કે ગુણ હોય એ જ આશ્ચર્ય છે. કુકરડાની અંદર કચરો હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, એમાં કોઈ કમળનું ફૂલ ખીલ્યું હોય એ જ આશ્ચર્ય છે. એમ સ્વાર્થથી ભરેલા સંસારમાં દોષ હોય એમાં કોઈ આશ્ચર્ય જ નથી. કોકના ઉકરડામાં એકાદ ગુણ ખીલ્યું હોય એનો જ આનંદ હોય છે. અને એટલા માટે એનામાં નાચી ઉઠવાનું, પણ વિવેક અને સાવધાની એટલી જ રાખવાની, એ અનુમોદના કરતી વખતે, કોકની પ્રશંસા કરતી વખતે, કોકને વધાવતી વખતે તુલનાના પ્રદેશમાં નહીં જવાનું. તુલનાના પ્રદેશમાં જો ન જઈએ તો અજાણપણે કોઈના થતા અપરાધોથી બચી જઈએ આપણે. અને એટલા માટે હું એ પણ તમને કહું છું, પ્રેમથી કહું છું, કે આ દિવસોમાં ભગવાને આપણી ઉપર મબલખ કૃપા કરી છે, મબલખ કૃપા કરી છે. અને એટલે અત્યારે ઉભા થઈશું 2-5 મિનિટમાં જ, હવે સમય નહીં લઈએ. આવતીકાલે કેટલા વાગે આપણે? 9 વાગે ને? શું કહો છો? 6:15. આવતીકાલનો શિડ્યુલ થોડો એવો છે કે સવારે બીજી બધી રીતે તૈયાર થઈ, પૂજા સેવા નવા ધોવાનું નૌકારસી બધું શાંતિથી કરી અને 9 વાગે સાર પૈયે ભેગા થઈએ. કોઈ પણ પ્રકારની ઔપચારિકમાં હવે આપણે જતા પણ નથી, અને છેલ્લા ચરણનો આનંદ એ ઘૂંટી સ્થિર કરી અને પછી આપણે ઉભા થઈને નીકળશું. બોલો શ્રી સુમતિનાથ ભગવાન કી જય.